મહિનાએ ઉમાને પાર્વતીને સમજાવ્યું ને ઉમા પણ દીકરી પણ એટલી જ સંમત થઈ ગઈ મા સાથે અને સામેથી કહ્યું કે હા મા, મને રાતે એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર એક વિપ્ર એક બ્રાહ્મણ પવિત્ર બ્રાહ્મણના દર્શન થયા અને એણે મને કંઈક ઉપદેશ બોધ આપ્યો. હવે સ્વપ્નની વાત છે, દરેક સ્વપ્ન પોતાનું હોય છે, બીજાનું નથી હોતું. એટલે દરેક વ્યક્તિને પોતાના સ્વપ્નની અંદર રસ હોય છે અને ક્યારેક ક્યારેક એ સ્વપ્ન જો કહેવા જેવું હોય ને તો સામા ઘણા બધા માણસોને કહીએ મને આવું સ્વપ્ન, મને આવું સ્વપ્ન આવ્યું હતું. સારું સ્વપ્ન હોય તો કહેવાનું મન થાય. અને એમ કહેવાય કે પ્રાતઃ કાલની અંદર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા પહેલા જે સ્વપ્ન આવે એ સ્વપ્ન સાચું પડે છે. અહીંયા પાર્વતીજીએ પણ એ પ્રમાણે કહ્યું, માં મને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર, સ્વપ્નની અંદર શું કહ્યું, કરઈ જાય તપ શૈલ કુમારી, હે પર્વત પુત્રી, હે હિમાલયની દીકરી, હવે જા જઈને તપ કર. તપ કરવાની વાત આવી છે. આપણે દીકરીને કહીએ જો ત્યાં જઈને આવું નહીં કરવાનું, આટલું જ કરવાનું, આવું નહીં કરવાનું, નોકર રાખે, મશીન લાવે, એમ પહેલેથી કહી દીધું હોય. પણ અહીંયા તો પહેલેથી જ કહેવામાં આવ્યું કે આ બધું જ જાતે કરવાનું છે. ગૃહસ્થાશ્રમ એટલે તપ સમજી લેવાનું. ગૃહસ્થાશ્રમની અંદર જે કંઈ પોતાનું ઉત્તરદાયિત્વ આવે, જવાબદારીઓ આવે, એક પછી એક વધતી જવાની, વધતી જવાની, ઘટવાની નહીં. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો એટલે જવાબદારીઓ ધીરે 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 વધતી જાય. પહેલું એન્જિન એકલું જ હોય, પછી ડબ્બા જોડાતા જાય એની પાછળ પાછળ, કેટલાય બધા જોડાતા. અને જ્યાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ને એટલે એક સાથ બેવડું થઈ જાય, બે મમ્મી ને બે પપ્પા ને બધા બબે થઈ જાય. એટલે એક જેને કહેવાય ને સેવાનું તપ છે ગૃહસ્થાશ્રમ. અને એમાં પ્રવેશ કર્યા પછી બધાના મન સાચવવાના, બધા એને બધાની સાથે સંબંધો વ્યવહારો સાચવવાના. એટલે ગૃહસ્થાશ્રમ એટલે એક તપશ્ચર્યા છે. અને એ તપશ્ચર્યા કરતા પહેલા અહીંયા ઉમાએ પોતે જ કહ્યું, મને રાતે સ્વપ્નની અંદર એક પવિત્ર બ્રાહ્મણે કહ્યું, ઉમા જા જઈને હવે તપ કર. બધું પહેલું શીખવાડી દેવું પડે ને પછીથી દીકરીને સાસરે મોકલાય. એમ અહીંયા પણ તપ એટલે શ્રમ, ઉદ્યમ, પુરુષાર્થ કરવાનો છે. ત્યાં જઈને જે કંઈ હોય એ સેવાના સ્વરૂપે સેવાનો યજ્ઞનો સ્વીકાર કરી લેવાનો છે. અને એટલે જ એ પવિત્ર બ્રાહ્મણે મને સ્વપ્નની અંદર કહ્યું કે ઉમા જા જઈને તપ કર. નારદ કહાસો સત્ય વિચારી, અને જે નારદજીએ કહ્યું છે ને એમાં કશું ખોટું નથી, એ સત્ય જ છે. એ પ્રમાણે વિચારીને હવે જે કરવાનું છે એ કર, આગળ કરવા માંડો. પણ કદાચ આ તો પાર્વતીજી છે, પણ વર્તમાન જો સમાજની દ્રષ્ટિએ જોવામાં આવે તો તપ તો ના જ થાય મારા છોકરાથી. ઘણી બધી બાબતો છે અને એ વ્યવહારિક કહેવાય ને, પણ એના માટે કહ્યું કે આમાં કશું વિચારવા જેવું નથી. નારદજીએ કહ્યું છે એ 100 એ 100% છે, એમાં કશું આગુ પાછું થઈ શકશે પણ નહીં. એટલે નારદજીએ જે કહ્યું છે એને સત્ય માનીને હવે જઈને તપ કરો. માતુ પિતાઈ પુનિ યહ મત ભાવા, મા બાપને સાચું લાગ્યું કે એક તો નારદજી કહીને ગયા છે બધી વાત વિસ્તારથી, અને સ્વપ્ન માતાને એક પવિત્ર બ્રાહ્મણે પણ આ પ્રમાણે આજ્ઞા કરી છે. એટલે મા બાપે કહ્યું, બેટા આ જે આદેશ મળ્યો છે નારદજીનો અને સ્વપ્નમાં પણ એ પ્રમાણે કરજો, અમે રાજી છીએ, અમે રાજી છીએ. કહી દીધું, માત પિતા કોની યહ મત ભાવા, એમણે પણ સંમતિ આપી દીધી છે. દીકરીને સંમતિ આપવાની હોય એની પણ મરજી હોય, આપણી માતા પિતા તરીકેની પણ મરજી હોય, બેનો સરવાળો કર્યા પછીથી આગળ વધી શકાય, એક તરફી ના ચાલે. અને એટલું રાખ, આ નવી પેઢી એટલું યાદ રાખે કે જેણે તમને ઉછેર્યા, મોટા કર્યા 20-22-25 વર્ષ સુધી, એને તમને આટલું વાત્સલ્ય આપ્યો, તમે એમને પરસ્પર આટલો વિશ્વાસ કેળવ્યો 20-25 વર્ષનો, અને એ 20-25 વર્ષના વિશ્વાસની ઉપર જયારે પાણી ફરી વરે ને, ત્યારે મા બાપને આઘાત લાગે, ક્યાં શું થયું. એટલે મા બાપની આતડી કકળાવીને જાય, એક કોઈ દિવસ સુખી થાય જ નહીં, સફળ થાય જ નહીં. હા, તમારી પસંદગી છે, મરજી છે, મા બાપને પહેલા એને સંમત કરો કે તમે આશીર્વાદ આપો તો જ અમે આગળ વધીએ. મા તો પિતા પુનિયહ મત ભાવા, ઉમાનો જે મત હતો, એનો જે વિચાર હતો, એ મા બાપને પણ સ્વીકૃત થયો. તો મા બાપની સ્વીકૃતિ વગર પણ ક્યારેય ગૃહસ્થાશ્રમમાં સ્વચ્છંદતાથી આગળ પગલું ન ભરાય, એમ ઉમાએ અહીંયા ગાડી. મા બાપે તો સ્વીકાર કરી લીધો, પણ દીકરી સ્વીકાર કરે તારે ને, એ પોતાના તરફથી સ્વીકૃતિ આપે. ક્યારેક મા બાપની સ્વીકૃતિ હોય ને, દીકરીની સ્વીકૃતિ, છોકરાની સ્વીકૃતિ ના હોય તો ત્યાં આગળ વિચાર કરવો પડે. પણ જયારે બંને પક્ષ તરફથી સ્વીકૃતિ મળી જાય, ત્યારે ત્યારે કહ્યું, તપ સુખપ્રદ દુઃખ દોષ દુરા નસાવા. સાચે જ તપનો એટલે કે જે કઈ કરવાનું છે એનું શીખવા માંડે, એને એનો અભ્યાસ કરવા માંડે, એનું નામ પણ તપ છે. તમે ભજન કરો, ધ્યાન સાધન ઉપાસના કરો, એ શું છે, એ અભ્યાસ છે. ધ્યાનનો અભ્યાસ કરો, આસનોનો અભ્યાસ કરો, એમ એ અભ્યાસ કરીને એમાંથી શીખીને આગળ વધાય. એટલા માટે એ કહ્યું, તપ સુખપ્રદ, તપ છે ને જે શીખવાનું છે એ તો આગળ કામ લાગવાનું જ છે. એટલા માટે કહ્યું કે જે કઈ ત્યાગ છે, તિતિક્ષા છે, એ બધું જ સુખદ છે, આખરે કામ એ જ લાગવાનું છે. કારણ ગૃહસ્થાશ્રમના પરીક્ષાઓ ઘણી બધી હોય છે, આકરી પરીક્ષાઓ હોય, નળરાજાને આકરી પરીક્ષા, હરિશ્ચંદ્રને પણ, પાંડવોને પણ, ભગવાન જેવા ભગવાન રામને પણ. એટલે તપની આદત, પુરુષાર્થની આદત કેળવીને પછી જાય. પહેલેથી જ પુરુષાર્થ કેળવી રાખ્યો હોય અને કષ્ટો સહન કર્યા હોય તો સીતાજી જેવા કે મને તો વનની અંદર જરાય દુઃખ નહીં લાગે, મને જેવા અયોધ્યાની અંદર સુખ છે એવું સુખ ભગવાનની સાથે જ તો મને એ સુખ મળશે. તો આ છે તપ કર્યાની, કે જે આપણે તૈયારી કરી હોય, કે જેને પ્રશિક્ષણ આપ્યું હોય એ તપમાં ગણાય, અને એ પ્રશિક્ષણ દ્વારા એ આ આપત્તિની અંદર પણ સુખપ્રદ થઈ જશે, દુઃખ દોષ દુરાવા, અને એને કારણે જે આવનારી પરિસ્થિતિઓ હોય એમાં કષ્ટને બદલે પુરુષાર્થથી હિંમતથી એમાં ટકી રહે, દોષ દુરાવા. એ તપની અંદરનો જે દોષ છે ને, કઠિન તો હોય તપ, તપ કોને કહેવાય, બધી રીતે તપવાનું હોય. ગૃહસ્થ આશ્રમમાં કેટલા તપો છો કો જોઈ, કેવા તાપ હોય છે બધા. તો એ બધા તાપ દુઃખપ્રદ ન લાગે અને એને સુખપ્રદ ગણવા માની લેવા માટે કહ્યું કે એ તપ સુખપ્રદ, કે જેનાથી એમાંના જે દુઃખ છે, દુઃખનો દોષ છે, એને દૂર કરવા માટે તપ કરવાની વાત કરી.